मंजरी तत्व ज्ञान भाग दो एक। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामे गौरत्विषे नमः। महाप्रभु અહીં આગળ યોગ્યતા અયોગ્યતાનો વિચાર કર્યા વગર બધાને મંજરી ભાવ દેવા આવ્યા છે। જીવની અંદર તે ક્ષમતા છે કે તે રાધા કિંકરિત્વનું પૂર્ણ અભિમાન પ્રાપ્ત કરી શકે છે। બધા જ જીવોમાં એક ક્ષમતા છે, બધી જ કીડીઓમાં, બધા જમાં આ ઇનહેરન્ટ કેપેસિટી જન્મજાત ક્ષમતા છે કે તે રાધા કિંકરિત્વનું પૂર્ણ અભિમાન પ્રાપ્ત કરી શકે છે। મતલબ સેલ્ફ આઈડેન્ટિટી પૂરી ડેવલપ કરી શકે છે, પોતાની રાધા કિંકરી એટલે કે મંજરી, મંજરી રૂપમાં પૂરી સેલ્ફ આઈડેન્ટિટી ને પોતાની ડેવલપ કરી શકે છે। બધા જ જીવના અધિકારમાં છે। તો કઈ રીતે આપણી અંદર રાધા કિંકરીત્વનું પૂર્ણ અભિમાન કેમ આપણી અંદર આવશે? આપણે શું છીએ, કઈ શક્તિ છીએ? તટસ્થા શક્તિ। તટસ્થા શક્તિમાં શું સ્વરૂપ શક્તિ હોય છે? તટસ્થા એટલે વચ્ચે, બહિરંગ જગત, અંતરંગા જગત। તો અંતરંગ જગત સ્વરૂપ શક્તિથી બનેલ છે, તો તટસ્થા જીવમાં શું સ્વરૂપ શક્તિ હોય છે? અને ભક્તિ શું છે વાસ્તવમાં? ભક્તિ જે છે તે સ્વરૂપ શક્તિની વૃત્તિ છે, સ્વરૂપ શક્તિની। જ્યારે આપણે ધામ જશું, કેમ જશું? સમજી લો, ભગવાનની સ્વરૂપ શક્તિની જે વૃત્તિ છે તે આપણા હૃદયમાં આવશે, અને તે જ વૃત્તિથી આપણે સેવા કરશું ભગવાનની। ભગવાનની સ્વરૂપ શક્તિથી એટલે કે સેવા કરવાની એક પર્ટિક્યુલર કાઇન્ડ ઓફ કરવાની વૃત્તિ, હા પર્ટિક્યુલર ઈચ્છા સમજી લો, તે આપણા હૃદયમાં આવશે, તેનાથી આપણે ભગવાનની સેવા કરશું। તો જે રાગ માટે આપણે અસ્પાયર કરશું, આકાંક્ષા કરશું, તે રાગ આપણી અંદર આવી શકે છે। કઈ રીતે આવે છે તે રાગ? ભગવાનના નિત્ય સિદ્ધ પરિકરોના હૃદયથી આપણા હૃદયમાં આવે છે। આપણું કનેક્શન નિત્ય સિદ્ધ પરિકરોથી, એટલે કે આપણે પોતાની જાતને કનેક્શન કરવું ખૂબ જરૂરી છે। આપણે હંમેશા વિચારીએ છીએ કે કરંટ આચાર્યથી જ કામ થઈ જશે, આપણે કરંટ જે પણ છે, તો એવું નથી। કરંટ આચાર્યોમાં ક્યાંથી આવ્યું? તેમના હૃદયમાં નિત્ય સિદ્ધ આચાર્યોથી આવ્યું। જો આપણે મંજરી બનવું છે તો આપણું કનેક્શન કોનાથી હોવું જોઈએ? રૂપ મંજરી ઇત્યાદિથી, સમજી રહ્યા છો? તો તેમના હૃદયની જે વૃત્તિ છે તે આપણા હૃદયમાં ત્યારે પ્રવેશ કરશે। તો જે આપણી અંદર મંજરી ભાવ કે સાખ્ય ભાવ બધું જ ડેવલપ થઈ શકે છે। જો કોઈ મધુમંગલ અથવા તો સુબલ બનવા ઈચ્છે તો તેમને ફોલો કરશે, એ સમજી રહ્યા છો? ટેકનિકલી વસ્તુઓ, તો આપણે કોઈ પણ ભાવને ડેવલપ કરી શકીએ છીએ, જેવા ભક્તોનો સંગ કરશું તે જ પ્રકારની અસ્પાયર કરશું, તો તેમના હૃદયથી આપણા હૃદયમાં, આ હૃદયથી હૃદયમાં સ્થાનાંતરિત થાય છે। દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત, આ હોય છે તે હૃદય પ્રકાશિત। તો મહાપ્રભુ જ્યારે ચાલ્યા ગયા પૃથ્વીથી, અંતર્ધ્યાન થઈ ગયા પૃથ્વીથી, તો મહાપ્રભુને ચિંતા હતી કે મારા પછી બધા જીવોનું કલ્યાણ કેમ થશે। તો તેમણે પછી શું કર્યું? નિત્યાનંદ પ્રભુને આ જવાબદારી સોંપી। કઈ જવાબદારી? કે મંજરી ભાવ બધા સુધી પહોંચે। એ જવાબદારી જે હતી તે નિત્યાનંદ પ્રભુને મહાપ્રભુએ આપી, અને પછી તેઓ અપ્રકટ થઈ ગયા। તો પછી નિત્યાનંદ પ્રભુએ શું કર્યું જેથી બધાને સુલભ થઈ શકે? નિત્યાનંદ પ્રભુની આજ તેમનો જાનવા દેવીનો આવિર્ભાવ દિવસ છે, તો જાનવા દેવીથી બધાથી પહેલા શરૂ થઈ હતી આ સાધના, જેનાથી આપણે સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ। જુઓ, અલગ અલગ પરિવાર છે, જો આપણે સાધના કરવી હોય તો કોઈનાથી જોડાવવું પડશે। મુદ્દાની વાત છે કે આપણે સત પરંપરાથી જોડાવવું છે, શુદ્ધ પરંપરાથી, સત પરંપરા છે। મતલબ જેમાં નિત્યાનંદ પરિવાર છે, તેમજ એક અદ્વૈત પરિવાર પણ હોય છે, અદ્વૈત આચાર્યની ચેન છે, તેમજ ગદાધર પરિવાર પણ હોય છે, તેમજ એક નરોત્તમ પરિવાર પણ છે, તે જ રીતે શ્યામાનંદી પરિવાર પણ છે. તો આપણે કોઈ પણ પ્રામાણિક સંપદાથી જોડાઈ જવું જોઈએ. આચાર્ય સ્વરૂપ સિદ્ધ હોવું જોઈએ, તે આપણને આપનું સ્વરૂપ જણાવી શકે છે. બસ માત્ર આપણને આ શોધવું છે કે સત પરંપરા છે કે નહીં. પરંપરા ઠીક નથી તે પ્રશ્ન જ ગલત છે. પરંપરા યા તો છે યા તો નથી. ઠીક નથી તે પ્રશ્ન જ ઠીક નથી, આ પ્રશ્ન જ ગલત છે. પરંપરા શું મતલબ હોય છે? કે જે મારા ગુરુએ કર્યું તે જ તેમના ગુરુએ કર્યું, તે જ તેમના ગુરુએ કર્યું, તે જ તેમના ગુરુએ કર્યું, અને તે જ નિત્યાનંદ પ્રભુની પ્રભુથી જે ચેન આવી રહી છે તેમાં કોઈ ચેન્જ નથી, તેને પરંપરા કહે છે. તેમાં બ્રેકેજ કોઈ નથી, તેમાં કોઈ પણ એડ નથી કરવામાં આવ્યું. પરંપરાનો મતલબ છે જે આપણે કર્યું, જે આપણા ગુરુએ કર્યું તે તેમના ગુરુએ કર્યું, તે તેમના ગુરુએ કર્યું તે તેમના ગુરુએ, તે ત્યાં સુધી ભગવાન સુધી પહોંચી જશે. એક વસ્તુ હોવી જોઈએ તેને પરંપરા કહે છે. બોલીએ છીએ ને કે અમારી પરંપરામાં છે, અમારા ઘરની પરંપરાથી ચાલ્યું આવી રહ્યું છે, તેમજ બોલીએ છીએ ને આપણા દાદાએ કર્યું, તેમના દાદાએ કર્યું, તેમના દાદાએ કર્યું, તેને જ કહીએ છીએ ને પરંપરા. લેડીઝની જે ચેન જે હોય છે ને, કિચન, તે તેને આપી, તે તેમણે દીધું, સેમ વસ્તુ છે ને. હા, ધીસ ઇઝ પરંપરા, નો ચેન્જ. તો પરંપરા કઈ છે? તમને કહી દીધું, ગદાધરથી, અદ્વૈતથી, નિતાઈ, શ્યામાનંદ, નરોત્તમ. તો આમાંથી કોઈ પરંપરા ચેક કરી લો, તેનાથી આપણે જોડાઈ શકીએ છીએ. પરંપરા મતલબ બધી જ વસ્તુ સેમ હોવી જોઈએ, કે મંત્ર જે આપણે ગુરુએ કર્યો છે તે જ આપણે કરીએ, જે તિલક આપણા ગુરુએ લગાડ્યું છે તે જ આપણે લગાડીએ, જે જે પ્રેક્ટિસ તેઓ કરે છે અથવા તો કરતા હતા તે જ આપણે કરીએ. તો આપણને ચાર ગુરુની આપણને ઇમિડિયેટ જાણ થવી ખૂબ જરૂરી છે. તેમની સાથે રોજ છીએ, તેમની પૂજા કરીએ છીએ, તેમની સાથે રહીએ છીએ હંમેશા. જેમ કે આપણે સાધના કરીએ છીએ મંજરી ભાવમાં, તેમાં સવારે ઉઠતા જ બધાથી પહેલા કામ શું કરીએ છીએ? યોગપીઠ જઈએ છીએ, ગુરુદેવની થાળી સજાવીએ છીએ કે હા આ હવે, યા તો આપણે રાધાકૃષ્ણની પૂજા માટે ચાલ્યા તો પોતાના ગુરુદેવથી પૂછીએ છીએ. તો આ રોજની એક્ટિવિટી છે. તો આપણને ગુરુદેવને ગુરુદેવ એકદમ ક્લિયર જાણ થવી જોઈએ, કે તેમના નવદ્વીપનું સ્વરૂપ પણ અને તેમનું બ્રજનું સ્વરૂપ પણ. જે મંજરી બને છે તે નવદ્વીપમાં કિશોર બ્રાહ્મણ પણ બને છે. તો બંને સ્વરૂપની જાણ હોવી જરૂરી છે. તો આમાંથી કોઈને કોઈ ચેનથી જોડાયેલ, પરંપરાથી જોડાયેલ કોઈ વ્યક્તિથી જો આપણે દીક્ષા શિક્ષા આદિ ગ્રહણ કરશું તો આપણે મંજરી ભાવ પ્રાપ્ત કરી શકીએ છીએ. કેમ? જે માની લો કોઈ મંજરી ભાવમાં સ્થિત ગુરુ છે, તો જો આપણે તેમનાથી દીક્ષા લઈએ છીએ, જો તેઓ આપણને ક્વોલિફાઈડ સમજશે તો તેઓ શું કરે છે? તેઓ અહીં આગળ વ્યષ્ટિ ગુરુના રૂપમાં છે, સિંગલ ગુરુના રૂપમાં, એકલા છે, વ્યક્તિગત ગુરુના રૂપમાં. તો ભગવાનના ધામની અંદર, નવદ્વીપની અંદર એક સમષ્ટિ ગુરુ હોય છે. તેઓ ચૈતન્ય મહાપ્રભુની લેફ્ટ સાઈડમાં રહે છે હંમેશા. તો જે વ્યષ્ટિ ગુરુ હોય છે તેઓ સમષ્ટિ ગુરુથી વાત કરે છે કે આમને કયો દેહ દેવાનો છે. કયો દેહ દે છે? જે આટલા બધા દેહ રાખેલા હોય છે તેમાંથી કોઈ એક દેહ ભગવાનની સાથે વાત કરીને તેઓ દેહ અલોટ કરી દે છે. તો પછી જે ગુરુ છે તે વ્યક્તિગત ગુરુ છે. તેઓ શિષ્યને જણાવે છે, જુઓ આમ આ આ આપશો, આપનું આ આ નામ હશે, આપનું આ રૂપ હશે, આપની આ આ સેવા હશે, તો તેના પર પૂરી રીતે મેડિટેટ કરશું પૂરા જીવનકાળ, તો પછી અંતમાં આપણે ભગવાનના ધામમાં પહોંચી જશું. આ જ રીતે બધાને મંજિલ સ્વરૂપ પ્રાપ્ત થઈ રહ્યું છે આજ સુધી. તો હવે આપણે જોવું જોઈએ કે કઈ પ્રામાણિક ચેન છે. કોઈ ના કોઈ ચેનથી જોડાવું પડશે. આ બધાની ચેન છે, જેમ કે જાણવા માતાથી કોઈએ જાણવા માતાએ કોઈને દીક્ષા આપી, પછી તેમનાથી કોઈએ લીધી, પછી તેમનાથી કોઈએ લીધી, પછી તેમનાથી કોઈએ લીધી. તો માત્ર શું જાણવા માતાની ચેન છે? નહીં, અદ્વૈત આચાર્યની પણ એક ચેન, એક લાઈન છે, ગદાધર પંડિતની પણ એક લાઈન છે. તો આપણે કોઈના કોઈ પ્રામાણિક લાઈનથી જોડાવું પડશે. મહાપ્રભુ જ્યારે અપ્રકટ થઈ ગયા હતા ત્યાર પછી મહાપ્રભુએ એક વિધિ સ્થાપિત કરી હતી કે આ રીતે ડિવલેપ થશે. વિધિ શું હતી? કે કોઈ સ્વરૂપ સિદ્ધ વ્યક્તિ હોય તે આપણને તેઓ પોતાનું સ્વરૂપ પણ દેખાડી શકે અને આપણને આપણું સ્વરૂપ પણ જણાવી શકે, અને તે સ્વરૂપ એકાદશ ભાવ બતાવશે. તેના પર મેડિટેટ કરશું સારી રીતે, તેવા ભક્તોનું સંગ કરશું, તેવી લાઇફસ્ટાઇલ કરશું, જીવનશૈલી બનાવશું, તો એક દિવસ આપણને પણ એઝ અ મંજરી ડેવલપ થઈ જશું. સ્વરૂપ સિદ્ધ વ્યક્તિથી દીક્ષા લઈને, પોતાનો એકાદશ ભાવ જાણીને, ગુરુનો એકાદશ ભાવ જાણીને તેના પર મેડિટેટ કરવું. તો જે સિદ્ધ પ્રણાલી છે તે તો અનાદિ સિદ્ધ છે. તેમાં મહાપ્રભુએ જ પોતાના નિત્યાનંદ પ્રભુને કહ્યું હતું કે આપ શરૂ કરો. પછી નિત્યાનંદ પ્રભુ દ્વારા જાણવા માતાથી શરૂ થઈ. પહેલા તો એ વાતને જાણીએ, કેમ જોડાશું આપણે, ખબર કેમ પડશે કોઈ માધુર્ય ભક્ત છે કે નહીં? અચ્છા, તો આપણે તો બધા આંખો બંધ કરીને કરવાના આદિ છીએ કે નહીં? આપણે તો બધા કામ આંખો બંધ કરીને જ કરવાના આદિ છીએ કે નહીં? જેમ કે ઘેટાની ચાલ નથી હોતી, જેમ બધું ચાલી રહ્યું છે, આપણે પણ તે જ કરવાના આદિ છીએ. કેમ આપણે પોતાની જાતને કેમ સ્ટાર્ટિંગ કરશું? જો આપણે બધાથી હાઈએસ્ટ સ્થાન પર જવું છે, મંજરી ભાવ પ્રાપ્ત કરવો છે, તો કેમ સ્ટાર્ટિંગ કરી શકીએ છીએ આપણે? કેમ પ્રાપ્ત મતલબ બધાથી મિનિમમ ક્વોલિફિકેશન જે હોય છે, જો આપણે કોઈ આ પ્રકારના કોઈ સદગુરુથી સદગુરુ મળવા વાસ્તવમાં ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ સંભવ હોય છે. છે સંભવ, છે મુશ્કેલ. આપણે અનાદિકાળથી હરિનામનું ઉચ્ચારણ કરી રહ્યા છીએ, નામ જપ કરી રહ્યા છીએ, તેનું પરમચરમ ફળ પ્રાપ્ત થશે. આપણને સદગુરુનો આશ્રય મળશે અને સદગુરુના આશ્રયથી કૃષ્ણ પ્રેમ મળશે. ટેકનિકલી સમજી જાઓ વસ્તુઓને. બધા જ હરિનામનું ફળ સદગુરુ આશ્રય, સદગુરુના આશ્રયથી જ કૃષ્ણ પ્રેમ અથવા રાધા પ્રેમ. અને એક બીજી વાત, જ્યારે આપણે ભજન કરીએ છીએ વગર આશ્રયના, તો કોની શક્તિથી ભજન કરીએ છીએ? સ્વયંની. પરંતુ જ્યારે કોઈ સદગુરુના આશ્રયમાં હશું, તો તેમની જે શક્તિ છે તે આપણી ભક્તિમાં આવવાવાળા કેટલાય વિઘ્નોને હટાવી દેશે. તો આપણે આવા સદગુરુથી શરણ ગ્રહણ કરવી પડશે. શરણ ગ્રહણ કેમ કરશું? પહેલા જાણીએ તો ખરા કે તેઓ ખુદ કયા ભાવમાં સ્થિત છે. તેમના પ્રવચન સાંભળી, તેમનાથી વાતચીત કરીને, તેમની સાથે ઇન્ટરેક્શન કરીને, તેમની સાથે આપસી મેલજોલ કરીને આપણને સારી રીતે જાણ થશે કે કયા પ્રકારના તેઓ ભક્ત છે. તો તેમનાથી સાંભળવું ખૂબ જરૂરી છે તે ભાવમાં, નહીં તો આપણને ખબર કેમ પડશે કે તેઓ કયા ભાવમાં છે? તો સાંભળવું ખૂબ જરૂરી છે. તો આપ સખા બનવા ઈચ્છો છો, તો આપને સાંખ્ય રસના અભિરામ એ ભગવાનના એક સખા હતા, તેમની પરંપરામાં જોડાવવું જોઈએ. જે બનવા ઈચ્છો છો તેમની પરંપરામાં જોડાઓ, તેઓ શીખવશે ને. સખા બનવું છે તો આ સાંખ્ય રસના ભક્ત છે, તેઓ કઈ કઈ વાતો કરે છે, કેમ કેમ બોલે છે. જેમ કે એર હોસ્ટેસની ટ્રેનિંગ નથી હોતી, બાદમાં એર હોસ્ટેસ ફાઇનલી બને છે, તે જ રીતે આ આચરણ શીખવવામાં આવે છે. તમારે આમ કરવાનું છે, 3:36 પર આ થાય છે, 6 વાગ્યે આ થશે, 8:24 પર આ થશે, આ કપડાં હોય છે, આ સ્થાન પર થાય છે. તો પૂરી ટ્રેનિંગ છે. જ્યારે ટ્રેનિંગ પૂરી થઈ ગઈ, બસ ગોલોકમાં ચાલ્યા જશું. કેટલી ઝડપે આપણે ટ્રેનિંગ પૂરી કરીએ છીએ તે આપણી ઉપર નિર્ભર કરે છે. પહેલાં તો ખબર પડે કે શું પ્રાપ્ત કરવું છે, પછી પ્રોસિજર. સાયન્સ છે ભક્તિ, આમ આમ કરશું તો આમ આમ પ્રાપ્ત થશે. જો આપણે કોઈ વ્યક્તિ મંજરી બનીએ તો કેમ ટેકનિકલી બનીએ છીએ? અહીં આગળ રુચિ, આસક્તિ, ભાવ, પ્રેમ, તમે બધું સાંભળ્યું છે ને. તો આદૌ શ્રદ્ધા, સાધુસંગ, શ્રદ્ધા, રુચિ, આ બધું પ્રેમ સુધી પહોંચે છે. આ પછી જે આગળનો જન્મ હોય છે તે ભૌમ વૃંદાવનમાં થાય છે. ભૌમ વૃંદાવન મતલબ જ્યાં આગળ ભગવાન શ્રી કૃષ્ણ લીલાઓ કરી રહ્યા છે. ભગવાન દરેક બ્રહ્માંડમાં લીલાઓ કરી રહ્યા હોય છે. દરેક બ્રહ્માંડમાં એક ગોલોક છે. દરેક સમયે ભગવાનની લીલા જેમ કે અહીં પૂરી થઈ ગઈ તો કોઈ બીજા લોકમાં ચાલી રહી છે, કોઈ બીજા બ્રહ્માંડમાં. એક બ્રહ્માંડમાં એક ગોલોક છે, તો અલગ અલગ ગોલોકની અંદર અલગ અલગ બ્રહ્માંડમાં નોનસ્ટોપ લીલા ચાલતી રહે છે. તો જે સમય લીલા થઈ રહી હશે, માની લો કે આપ કૃષ્ણ પ્રેમ સુધી પહોંચી ગયા છો, તો હવે આપને આગળ જવાનું છે. સ્નેહ, રાગ, પ્રણય, માન, અનુરાગ, ભાવ, મહાભાવ, આ સ્તર પર જવાનું છે. તો આ જે છે એ શરીર ટોલરેટ નથી કરી શકતું. તો પછી શું થાય છે? ભૌમ વૃંદાવનમાં જન્મ દેવામાં આવે છે, જ્યાં ભગવાનની લીલા થઈ રહી હોય છે. વૈકુંઠામાં શું થાય છે? જ્યારે જવાનું હોય છે ત્યારે સીધા વૈકુંઠા ચાલ્યા જવાય છે. અહીં એવું નથી હોતું. અહીં ભૌમ વૃંદાવનમાં જન્મ દેવામાં આવે છે, ત્યાં આગળ ફરી ફર્ધર ટ્રેનિંગ થાય છે. પર્સનલી ટ્રેનિંગ દે છે કોણ? લલિતા, વિશાખા, રૂપમંજરી. ટ્રેનિંગ જો પૂરી થઈ જશે તો ગોલોકમાં ચાલ્યા જશું. ભગવાનના ગોલોક ધામની અંદર ભગવાનના જે પાર્ષદ જે છે તે બે પ્રકારના હોય છે. બે પ્રકારના કેમ? એક હોય છે જે ક્રિયાશીલ હોય છે, જેમ કે લલિતા, વિશાખા, રૂપમંજરી, તેઓ ક્રિયાશીલ છે. ભગવાનની સાથે તેમના ડીલિંગ થતા રહે છે, વ્યવહાર થતા રહે છે. બીજા પાર્ષદ હોય છે જે વિગ્રહ રૂપમાં રહે છે, મતલબ ફોર્મ રહે છે, તેઓ એક્ટિવ નથી હોતા. આપ આમ સમજો, જેમ જમીઝ હોય છે ને, માનવ આકૃતિના મોડલ, તેવા અનંત પાર્ષદ છે. તેઓ ભગવાનના ધામની શોભા વધારે છે. તો જેમ કે માની લો આપણે પણ ક્યારેય પણ જો ગોલોક ગયા, મંજરી બન્યા, તો મંજરીના જે ડમીઝ છે, જે પાર્ષદ જે છે, વૈકુંઠ મૂર્તયઃ, તો તેઓ ત્યાં આગળ ઓલરેડી છે. ભગવાન માત્ર તે વસ્તુ અલોટ કરી રહ્યા છે કે હા, આ આ વાળા પાર્ષદ આપ બની શકો છો. તો ભગવાનના પાર્ષદ બે પ્રકારના હોય છે ધામમાં. એક મૂર્તિમાન હોય છે જે ભગવાનની સાથે ક્રિયાશીલ હોય છે, અને એક ગોલોકની સંપદા વધારવા માટે. તો તે જ દેહ આપણને પ્રાપ્ત થશે, પાર્ષદ દેહ. હવે મહાપ્રભુ જ્યારે ચાલ્યા ગયા તો તેમણે જોયું કે છતાં પણ એટલું ક્લિયર નથી કે કેમ લોકો મંજરી ભાવની ઉપાસના કરશે. તો તેમણે આ જવાબદારી જે હતી કોણે સોંપી? શઠ ગોસ્વામી ગણને સોંપી. આ બધા શઠ ગોસ્વામી જે આપે જોયા હતા ને, આ ઓલ્ટરમાં ધૂપદીપ અગરબત્તી દેખાડવા માટે નથી. આમનાથી આપણે ખૂબ ગાઢ સંબંધ છે. આ છ ગોસ્વામી, લોકનાથ ગોસ્વામી અને કૃષ્ણદાસ કવિરાજ, આ અષ્ટમ ગોસ્વામી છે. અષ્ટમ ગોસાઈર કોરી ચરણ વંદન, યાહા હૈ તે બિઘ્ન નાશ અભિષ્ટ પૂરણ. તો આ જે અષ્ટમ ગોસ્વામી જે છે, તેઓ ગોલોકમાં પણ હોય છે, આઠ મંજરીઓના રૂપમાં. અષ્ટ સખી શિરોમણી રાધે રાધે, આઠ આઠ સખીઓ છે રાધારાણીની. તે જ પ્રકારે દરેક ગોપીની અલગ અલગ પ્રધાન મંજરી છે, જેમ લલિતા સખીની પ્રધાન મંજરી છે રૂપ મંજરી, રૂપ ગોસ્વામી. વિશાખા સખીની પ્રધાન મંજરી છે રઘુનાથ દાસ ગોસ્વામી, જેઓ છે રતિ મંજરી. તો આઠ ગોસ્વામી જે છે, તેઓ ગોલોકમાં પણ હોય છે મંજરીના રૂપમાં, અને નવદ્વીપમાં પણ હોય છે ગોસ્વામી ગણના રૂપમાં. ભગવાન પોતાના ભક્તોથી એક ક્ષણ માટે પણ દૂર નથી રહી શકતા, અને જ્યારે તેઓ માત્ર થોડા સમય માટે આવ્યા છે ત્યારે તો બિલકુલ જ દૂર નથી રહી શકતા. જ્યારે ચૈતન્ય મહાપ્રભુ અહીં આગળ માત્ર કેટલા વર્ષ માટે આવ્યા હતા? 48 યર્સ. તેમાં પોતાના બધાથી પ્રિય ભક્ત રૂપમંજરી, રૂપમંજરીથી પ્રિય ભક્ત આધ્યાત્મિક ભૌતિક જગત ક્યાંય પણ કોઈ નથી. રાધા કૃષ્ણના જે બધાથી પ્રિય ભક્ત જે છે તે રૂપમંજરી છે. રૂપમંજરી એઝ અ રૂપ ગોસ્વામી ઇન નવદ્વીપ લીલા. તેમને શું કહ્યું ભગવાને? જાઓ ગ્રંથ લખો, જાઓ વૃંદાવનને રીડિસ્કવર કરો. તો આ બધાની જરૂરત ન હોત ઉજ્જવલ નીરમણિ અને બાકી ગ્રંથોની, ભક્તિ રસામૃત સિંધુની, ઉપદેશામૃતની, તો તેઓ કહેતા શા માટે? તે પણ કોને? પોતાના દૂરના ભક્તને નહીં, બધાથી નીજી ભક્તને. શા માટે કહ્યું રૂપ ગોસ્વામીને? કેમ કે તે મંજરી છે. તો મંજરી બનવું છે તો તેમની જે જણાવેલી વાતો છે તેને માનવી પડશે. શઠ ગોસ્વામીને શા માટે ફોલો કરશું આપણે? કેમ કે તે મંજરી છે. તો જો આપણે મંજરી બનવું છે તો મંજરીની જણાવેલી વાતને જ માનવી જોઈએ. જો આપણે ક્રિકેટર બનવું છે તો સચિન તેંડુલકરની વાત માનશું, ના કે મેરાડોનાની વાત માનશું આપણે? તો તે ટોપિક જ અલગ થઈ જાય છે. બિલકુલ. તો શટ ગોસ્વામી ગણે ખૂબ મહેનત કરી, શાસ્ત્ર લખ્યા, રીત જણાવી. તો આપણે બધા લોકો જે ફોલોવર્સ છીએ, આપણને કોના ફોલોવર્સ કહેવામાં આવે છે? રૂપાનુગા. રૂપાનુગા એટલે જે રૂપ મંજરી કે રૂપ ગોસ્વામીના ફોલોવર્સ છે, આનુગત્યમાં ભક્તિ કરે છે. તો જે રૂપાનુગા કહેવાય છે, તો વાસ્તવમાં શટ ગોસ્વામીની ટીચિંગ જે છે તે આપણે ફોલો કરવાની છે. રૂપ ગોસ્વામી શટ ગોસ્વામીઓમાં બધાથી પ્રમુખ છે, બધાથી મેન છે. જો આપણને ક્રિકેટર બનવું છે તો કોની ટીચિંગ ફોલો કરશું? મેરાડોનાની? નહીં, સચિન તેંડુલકરની. અને જે પણ ક્રિકેટર છે, મહાન ક્રિકેટર, તેમની ટીચિંગ ફોલો કરશું, તેમનાથી શીખશું, ટ્રેનિંગ પ્રાપ્ત કરશું અને એક દિવસ બની જશું. તે જ રીતે આપણે જો મંજરી બનવું છે તો જે આદિ મંજરી છે રૂપાનુગા, તો તેમનું આનુગત્ય આપણે સ્વીકારવાનું છે. એક વસ્તુ જણાવું છું, સમજ અત્યારે નહીં આવે, કેમ કે ભગવાનની નવદ્વીપ લીલામાં નરહરિ સરકાર ઠાકોરના પણ પોતાનું કંઈ જણાવે છે ગદાધર. આપણે તેમને પણ ફોલો નથી કરવાના. આપણે ફોલો કોને કરવાના છે? રૂપમંજરીને, રૂપ ગોસ્વામીને. અને શું કહેવામાં આવે છે રૂપમંજરીના વિષયમાં? શ્રી ચૈતન્ય મનોભિષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે. જે ચૈતન્ય મહાપ્રભુના મનનું જે અભિષ્ટ છે, જે તેમના હૃદયમાં હતું, તે કોણ જાણે છે સારી રીતે? રૂપ ગોસ્વામી. તો આપણે રૂપ ગોસ્વામીને ફોલો કરવાના છે. આ જે શટ ગોસ્વામી છે, તેઓ વાસ્તવમાં આપણા ઓરિજિનલ શિક્ષાગુરુ છે. તેઓ આપણા ઓરિજિનલ શિક્ષાગુરુ છે બધાના. કોણ? શટ ગોસ્વામી જે છે. જો કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ દીક્ષાગુરુ બને છે, જો તે શટ ગોસ્વામીની ટીચિંગ નથી લઈ રહ્યા ગોડિયા વૈષ્ણવિઝમમાં, તો તે પ્રોપર દીક્ષાગુરુ નથી. તો તેમની ટીચિંગને એઝ ઇટ ઇઝ દેવી. તો આપણે ઘણા શાસ્ત્રોમાં પારંગત થવું જોઈએ, કે આપણને ખબર પડવી જોઈએ કે આમાંની ટીચિંગ શું છે, પછી આપણે જોઈ શકીએ કે અહીં આ ટીચિંગ્સ દેવામાં આવી રહી છે કે શું. બધાથી પ્રોમિનન્ટ ટીચિંગ શું છે ચૈતન્ય મહાપ્રભુની? પ્રસિદ્ધ શિક્ષા. તેઓ શું કરવા આવ્યા છે અહીં આગળ? બધાને પ્રેમ દેવા. કયો પ્રેમ? ગોલોકનો પ્રેમ, ઓર્ડિનરી પ્રેમ નહીં. પ્રચાર કરવા માટે આવ્યા છે ભગવાન. કયો પ્રચાર? બસ માત્ર નામ દેવું? ઠીક રીતથી નામ લેવું જોઈએ, નહીં તો વૈકુંઠા અથવા તો અયોધ્યા પહોંચી જશો. આપણે લોકો વૈકુંઠા યા અયોધ્યા જવા ઈચ્છીએ છીએ. તો જો આપણે ફોકસ નહીં થશું તો અહીં જ ક્યાંક જવું પડશે. ક્યારેક સિદ્ધિ નહીં થાય તો, ક્યારે પરફેક્શન પ્રાપ્ત થઈ જાય ત્યારે પણ ત્યાં જ જશું. તો ફોકસ થવું જોઈએ. જેમ અમે કહ્યું કે સેવા પરિપાઠી જોવી છે, કઈ રીતે ભગવાનના સનાતન સંગી સેવા કરી રહ્યા છે. સનાતન સંગી એટલે જેમ કે આપણે મંજરી બનવું છે તો કોણ મંજરી છે? મંજરીઓ કોણ છે? આઠ મંજરીઓ છે. તો તેમનું જ આનુગત્ય સ્વીકાર કરવાનું રહેશે. ભગવાન કૃષ્ણ સુધી જો પહોંચ્યું છે, તે લક્ષ્મી માટે પણ દુર્લભ છે. આપ અને મારા જેવા માટે તો શું વાત જ કહેવી. લક્ષ્મી ગોપી બનવા ઈચ્છે છે, તમે સાંભળી હશે કથા. તો ગોપી બનવા ઈચ્છે છે તેની તપસ્યા કરી રહી છે, પરંતુ ગોપીઓનું આનુગત્ય સ્વીકાર નથી કરી રહી, તેમના અંડર રહીને નથી કરી રહી. તો લક્ષ્મીને પણ રાગ માર્ગ વગર ગોપીઓના અનુસરણ કરીએ ગોલોકમાં પ્રવેશ નથી. અને આપનો ને અમારો કઈ રીતે પ્રવેશ થઈ જશે? ત્યાં એક જ પુરુષ છે, દેટ ઇઝ કૃષ્ણ. ત્યાં આગળ આપણે ભગવાનની કોઈ પણ ભક્તિ કરવી છે તો આપણે પ્રકૃતિ રૂપમાં થવું પડશે. તો મંજરી ભાવમાં જ્યારે અભિષેક કરી રહ્યા હતા, તો તે પણ આપણે તે પ્રકારે કરવું જોઈએ કે આપણે તેમનો અભિષેક કરી રહ્યા છીએ. નહીં તો આપને અભિષેક, તમને શું, કોઈને પણ ત્યાં પ્રવેશ, શિવજી સુધીને અલાવ નથી પ્રવેશ રાજસ્થલીમાં પણ. કહેવાય છે કે જે રાધાકુંડ, ભગવાનને બધાથી વધુ આનંદ પ્રાપ્ત થાય છે ગોલોકમાં પણ રાધાકુંડની અંદર. રાધાકુંડનો એક કણ પણ છે, તે કણ જે છે એ બધા ગોલોકના બધા સ્થાનને મેળવી દેવામાં આવે. બાકી બધા ગિરિરાજજી, બાકી ભગવાનના જે બીજા ગામ છે, નંદગાંવ વગેરે, એ બધા સ્થાનોને મેળવી દેવામાં આવે. તો જે રાધાકુંડનો એક કણ છે, અને બાકી બીજી તરફ વૈકુંઠા બધા લોક જે છે તો તો પણ કોઈ કમ્પેરિઝન નથી. જ્યારે આપણે વાંચી હશે પુસ્તકો તે ભક્તોનો સંગ કરવો પડશે, માધુર્ય નિષ્ઠ ભક્તોનો સંગ અને માધુર્ય નિષ્ઠ ભક્તોની કૃપા. જો આપણે માધુર્ય ભાવમાં ક્યારેય પણ જવું હોય તો તે અતિ અનિવાર્ય છે, આનો કોઈ વિકલ્પ નથી. તો એવા આપણે સદભક્તોથી મળીએ, સદગ્રંથોને વાંચીએ, તો જે સંગ કરી રહ્યા છીએ તેમાં ખૂબ સચેત હોવું જોઈએ. જ્યારે આપણે આહાર ગ્રહણ કરીએ છીએ, જમવાનું જમીએ છીએ, કેટલા સાવચેત હોઈએ છીએ ને. અરે મિનરલ વોટર પીઓ બેટા, નહીં તો બી તબિયત ખરાબ થઈ જશે. હા, તો તે એક પાણીના ગ્લાસમાં પણ કેટલા સાવચેત રહીએ છીએ આપણે. અને જીવનમાં આપણે કંઈ પણ સાંભળતા જઈ રહ્યા છીએ, સ્પિરિચ્યુઅલ મટીરિયલ, તો તેનાથી આપણે વિચારી રહ્યા છીએ કે ભક્તિ પ્રાપ્ત થશે, એવું નથી. બે પ્રકારનું શ્રવણ હોય છે, એક હોય છે ક્રમહીન શ્રવણ અને એક હોય છે ક્રમ શુદ્ધ શ્રવણ. ક્રમહીન એટલે ક્યારે પણ કોઈ પણ કથા સાંભળી લીધી, બેસી ગયા, હા હા વેરી ગુડ વેરી ગુડ, નહીં. એક હોય છે ક્રમથી, ક્રમ શુદ્ધ શ્રવણ. શુદ્ધ એક દક્ષ ભક્તના ગાઈડન્સમાં રહીને આપણે શીખીએ હવે શું કરવાનું છે, આ પછી શું કરવાનું છે, આના પછી શું કરવાનું છે. એક પ્રોપર ક્રમથી શ્રવણ કરશું તો આપણને સિદ્ધિ પ્રાપ્ત થશે. તો આપણે ક્યારેય પણ મંજરી ભાવ કે સાખ્ય ભાવ સુધી જઈ શકશું. આપણે શું કરવું જોઈએ, ભગવાનની કથાઓ વિશે સાંભળવું જોઈએ, સદભક્તોથી ક્રમશુદ્ધ શ્રવણ કરવું જોઈએ. જ્યારે આપણે સાંભળશું કે ભગવાનની કથાઓના વિષયમાં, તો ધીરે ધીરે આપણને કોઈ એક રાગ કે કોઈ એક મૂળના પ્રતિ અટ્રેક્શન, વિશેષ અટ્રેક્શન ડેવલપ થશે અને પછી તેને આપણે ફોલો કરવાનું છે. તેવા આપણે ગુરુ શોધવા જોઈએ કે હા તેઓ માધુર્યની અંદર પરિપક્વ અવસ્થામાં હોય, તેમનાથી આપણે દીક્ષા શિક્ષા ઇત્યાદિ લેવી જોઈએ. અત્યારે તો આપણે કોઈ પણ વસ્તુ કરીએ છીએ, આપણને ખબર જ નથી આપણે શા માટે કરી રહ્યા છીએ, ગુરુ શું છે, કંઈ પણ શું. અને ગુરુ જે છે એ સ્ટ્રિક્ટલી ષટ ગોસ્વામીના આનુગત્યમાં હોવા જોઈએ. ભક્તિની અંદર આપણે જ્યાં સુધી જો આપણે ડીપ નહીં જોઈએ, તો બાબાજીએ આના માટે સુંદર વાત બોલી છે તે પહેલી લાઇનમાં, વિશેષ જ્ઞાન ન હોવાથી તત્વને ધારણ નહીં કરી શકીએ આપણે. વિશેષ જ્ઞાન જો પોતાની પાસે નથી તો માત્ર એક કોમન જેવું જ, એમ જ બસ, હેઝી જેવી નોલેજ, અસ્પષ્ટ વેવ જેવી, ક્લાઉડી જેવી નોલેજ, તેનાથી આપ તત્વને ધારણ નથી કરી શકતા. અને આ તો બધાથી સ્પેશિયલિસ્ટ, આજે મંજરી ભાવ જે છે તે બધાથી શ્રેષ્ઠ, બધાથી ઉત્તમ છે. તો વિશેષતમ જ્ઞાન જોઈએ આપણને, શુદ્ધ એકદમ. તો સ્પેક્યુલેશનથી ભક્તિ નથી થતી, અટકળબાજીથી, આવા હશે તે હશે, નો. ભક્તિ મીન્સ નો કન્ફ્યુઝન, કોઈ ગોટાળો નહીં, એબ્સોલ્યુટ ક્લિયરિટી, એબ્સોલ્યુટ ટ્રુથ પ્રાપ્ત કરવાનું છે. તો એબ્સોલ્યુટ ક્લિયરિટી થવી અતિ આવશ્યક છે, આ ઓપ્શન નથી. ક્લિયર થવું પડશે ને કે હું કઈ ચેનથી જોડાયો છું. આપણા બધાના ઘર ફિક્સ હોય છે, તો જે નિત્યાનંદ પરિવારથી જોડાયા છે તેમનું અહીં આગળ ઘર હોય છે, લોકેશન પણ ખબર છે, તે ક્યાં ક્યાં એક્ઝેક્ટ હોય છે, આટલું આટલું પ્રિસિશન ચોક્કસપણું છે. ચૈતન્ય મહાપ્રભુ જે સ્વયં ભગવાન છે, તેમણે સનાતન ગોસ્વામીને ઉપદેશ દીધો જેમાં પૂરા ગૌડીય વૈષ્ણવિઝમનો સાર છે, આ ઉપદેશ આપ્યો છે. કયો ઉપદેશ છે? જુઓ, ભગવાને 8 શ્લોક બોલ્યા તો તેનું શિક્ષા અષ્ટકમ બની ગયું. તેને કેટલું ગ્લોરિફાય કરીએ છીએ. ભગવાને હજુ પણ થોડી થોડી વસ્તુઓ ક્યાંક ક્યાંક જણાવી છે, તો તે પણ આપણને સારી રીતે સમજવી જોઈએ. સનાતન ગોસ્વામીને આદેશ છે, આમાં પૂરું ગૌડીય વૈષ્ણવિઝમ એક શ્લોકની અંદર છે. કયો છે તે શ્લોક? બાહ્ય અંતરી ઇહાર દ્વિતો સાધન. આ બે પ્રકારના સાધન છે, બાહ્ય અને અંતર, બાહરી અને અંદર. બાહ્ય સાધક દેહ કરે શ્રવણ કીર્તન, અંતર નિજ સિદ્ધ દેહ કર્યા ભાવન, રાત્રિ દિન કરે બ્રજે કૃષ્ણેર ચિંતન. મતલબ બાહરી રૂપથી સાધન શું છે? શ્રવણ કીર્તન કરો, साधक रूप थी श्रवण कीर्तन करो। अंदर शू छे शू करो? अंदर निज सिद्ध देह करिया भावन। शू अर्थ थयो आनु? પોતાના નિજ દેહનું નિજ દેહ કેમ મળશે? તે ગુરુ દેશે જણાવ્યું ને, કેમ આપશે? સમષ્ટિ ગુરુથી વાત કરશે, પછી તે નિજ સિદ્ધ, માય ઓન, માય પર્સનલ સિદ્ધ દેહ, આઈ એમ રતિ મંજરી અથવા આઈ એમ વિલાસ મંજરી, યોર નેમ વિલ બી ક્લિયર, યોર ઓન, જેમ યુ આર ક્લિયર કે યુ આર વિનય, યુ હેવ ધીસ ઓપ્ટિકલ બિઝનેસ, યુ આર વેરી ક્લિયર, તે જ પ્રકારે એકદમ ક્લિયર થઈ જાય છે। આ કપડાં હું નાખું છું, મારી આ હાઈટ છે, મારી આ ઉંમર છે, બધું જ। તો બાહ્ય સાધક દેહ કરે શ્રવણ કીર્તન, અંતર નિજ સિદ્ધ દેહ કર્યા ભાવન। અંદર નિજ સિદ્ધ દેહ, ઓન સિદ્ધ દેહ, તે કોણ આપે છે? સદગુરુ દે છે। રાત્રિ દિને કરે કૃષ્ણેર ચિંતન, રાત્રિ દિન, દિન રાત શું કરો? માત્ર આપણે કરીએ છીએ, હમ ના રાત્રિ કોરે ના દિને કોરે, આમી કબુ ના કરે, આમી જપ કોરે ભી ન કરે, આમી વિચિત્ર ભક્ત। પ્રાણી સંગ્રહાલય, ભાઈ બ્રધર્સ, રાત્રિ દિને કરે કૃષ્ણેર ચિંતન, દિન રાત કૃષ્ણનું ચિંતન કરો। કયા રસમાં કરીએ? તે ક્લિયર હોવું જોઈએ। સાધને ભાવી બો જહા સિદ્ધ દેહ પાઉ તહા, સાધીને જે સાધન કાળમાં જે દેહની આપણે ભાવના કરશું તે જ આપણને અંતમાં સિદ્ધિમાં પ્રાપ્ત થશે। આપે પોતાના જીવનભર પોતાના બાળકોનું ચિંતન કર્યું છે તો આપણને અંતમાં પોતાના બાળકોનું સ્મરણ થવાનું છે। જીવનભર આપે પોતાના પતિનું ચિંતન કર્યું છે તો અંતમાં આપને પોતાના પતિનું સ્મરણ થવાનું છે। પછી જો તે આગળ જન્મમાં ગધેડો બનશે તો આપ ગધેડી બનશો આગલા જન્મમાં। જે પૂરા જીવન સ્મરણ કરશો તે અંતમાં પ્રાપ્ત થશે। તો આપણને તો કૃષ્ણનું ચિંતન પણ મના કરવામાં આવ્યું છે, કૃષ્ણનું પણ ચિંતન ન કરો। કોનું ચિંતન કરો? રાધા કૃષ્ણનું ચિંતન। આપણે મુક્ત થવું છે ને જન્મ મૃત્યુના ચક્રથી, તો મુક્તિનો વાસ્તવિક અર્થ શું હોય છે? સ્વરૂપેણ અવસ્થિત, સ્વરૂપેણ પોતાના સ્વરૂપમાં અવસ્થિત, સ્થિત થવું, જેને મુક્તિ કહેવામાં આવે છે। સ્વરૂપેણ અવસ્થિતા, ગોડિયા વૈષ્ણવિઝમમાં જો સદગુરુ મળી જાય તો જે આપણું સ્વરૂપ છે આપણને સિદ્ધ થવાની પહેલા જ પ્રાપ્ત થઈ જશે। હવે આપણે તેને સિદ્ધ કરવાનું છે, માત્ર જાણ થઈ ગઈ કે શું છે તે જ દેહમાં રહીને ભાવના કરવાની છે, તે જ ભાવનાથી આપણે જપ કરવાનો છે, તે જ ભાવનાથી આપણે ડેઇટી વર્શિપ, દેવી દેવતાઓની પૂજા કરવાની છે। જેમ હમણાં આપણે ડેઇટી વર્શિપ કરી, કોઈને કોઈ મતલબ નથી કે તે છોકરી છે કે છોકરો છે। કોઈ છોકરીને સ્નાન કરાવી શકો છો આપ? એમ જ વિચારવાની વાત છે, રાધારાણી છોકરી છે, તેમનું સ્નાન કરાવવા કોઈને કંઈ થતું જ નથી, તે ડેઇટી છે, મૂર્તિ છે, કરાવી દો। અરે ભાઈ, આપણને સ્ત્રી દેહમાં થવું પડશે ત્યારે જ તેમનું સ્નાન થશે। અષ્ટકાલીન લીલામાં રોજ સ્નાન કરાવીએ છીએ રાધા કૃષ્ણને, જે મંજરીઓ હોય છે।